これで10年足りないです。5月
ケッもね अनंत संसार परिभ्रमण नो कारण आत्मविस्मृति मूळ जीव पोताने भूली गयो छे तेथी तेने सतसुख नो वियोग छे। आ सूत्र जीव नो दोष एटलो ज के पोते पोताने भूली जवू अने अन्यने पोतानु मानवू। आ बधा वाक्यो परम कृपाळु देवना बोध वाक्योमां आ गहन सिद्धांत खूब सी आवे छे। कर्म सूत्र जैन दर्शन छे ए अति व्याप्त छे, परंतु आचार्योए ए दर्शन ने शास्त्रना स्वरूपे रचना सूत्रबद्ध करी छे। सूत्र एटले सिद्धांतनु संक्षेपमां स्वरूप। सत त्रिकाळ बाधित ए समझ्यु पछी एनो विस्तार जेटलो करवो होय एटलो थई शके, परंतु बेसिक दर्शन नो आधार में क्यों विचार क्यों ख्याल ए सूत्र कहवाय। अने ए सूत्र जे छे एमां केटलाक सूत्रों जे छे एने लगती गाथाओ ए आपणने आ समण सूत्रनी अंदर मळे छे। समण सूत छे ए पण समण सूत्र आखो दर्शनना सार रूपे सूत्रात्मक शैली छे। जैन दर्शननी निरूपण शैली सूत्रात्मक छे। ઘણીવાર શૈલી એકદમ વ્યાપક હોય કે રામાયણ અને મહાભારતના ગ્રંથોમાં વાતો ધર્મની આવતી હોય, પણ કેવી વ્યાપ્ત શૈલી છે એટલે એમાંથી તત્વને તારવવું મુશ્કેલ પડે। ઘણીવાર જીવ કથામાં જ રોકાઈ જાય તો એને બ્રહ્મનું સ્વરૂપ સમજાય નહીં, રામનું સમજાય। પણ અહીંયા આ દર્શનની વિશેષતા છે એટલે અહીંયા આપણને જેમ ઉમાસવાતીએ 45 આગમોને 359 સૂત્રોની અંદર સંકલન કર્યા જેને તત્વાર્થ સૂત્ર આપણે કહીએ છીએ, તત્વાર્થ દિગમ, કે દરેકમાંથી લઈને આખો જિનેશ્વર ભગવાને મૂળભૂત વિચાર જેને કહીએ બેઝિક ટ્રુથ એના આધાર પર એમ જૈન દર્શનની અંદર એક જબરજસ્ત સિદ્ધાંત છે કર્મનો। આખો જૈન દર્શન એક આત્મા અને બીજું કર્મ, જો જીવ અને જગત આ બેનું સ્વરૂપ એનો સંબંધ જોડાય તો ઈશ્વરની જરૂર જ નથી। જે કર્મ સિદ્ધાંત ન સમજી શક્યા એટલે કૃપાળુ દેવે બહુ સરસ વાત કરી છે કે જે દર્શનને વિશે બંધ અને મોક્ષની વ્યવસ્થા યથાર્થપણે કહેવામાં આવી છે તે દર્શન જીવને નિકટપણે મુક્તિનું કારણ છે। કઈ વ્યવસ્થા? બંધ અને મોક્ષ આ જગતમાંથી જાણો તમે, જગતના જીવો બંધાયેલા છે અને એનું મોક્ષ સ્વરૂપ કેવી રીતે થાય એ વ્યવસ્થા જો હોય અને એ કહેવાને કોઈ યોગ્ય હોય તો તીર્થંકર। તે તીર્થંકરનો અંતર આશય કોઈ કહી શકે આ કાળે આ ક્ષેત્રે તો તે આ જુઓ સૂત્રાત્મક, બધું સૂત્રાત્મક। પુરુષને સમજવો હોય તો પેલા આ જગતની અંદર અધ્યાત્મનું આખો બેઝ છે એ બંધ અને મોક્ષ જગતમાં છે, જ્યાં ને ત્યાં જીવ બંધાયેલો છે। અને બધા જ ધર્મોની અંદર લક્ષ્ય શું છે? મુક્તિ। ક્યાં કીધું છે? ભાવનાબોધના અંતમાં, ઉપોદઘાતના અંતમાં, કે સર્વધર્મની અંદર નિર્વાણને મુક્તિને શ્રેષ્ઠ કહી છે। પ્રયોજન મુક્તિનું જ છે, બધાને અધ્યાત્મ જ્યાં છે ત્યાં આત્મા નામના પદાર્થને મુક્તિ જોઈએ છે. પણ આત્મા નામનો પદાર્થ બંધાયો છે કેવી રીતે? આ બહુ બેઝિક ટ્રુથ છે. અને આ બાબતમાં જૈન જ્ઞાનીઓએ, જે જૈન દર્શનના અન્વેષકોએ જે શોધ કરી છે એનો વિશ્વમાં જોડ નથી. આત્મા સુધી બધા પહોંચી ગયા, આત્મા સુધી બધા પહોંચી ગયા, પણ પછી આ આત્મા બંધાયેલો છે, જગત સાથે જોડાયેલો છે, આ બે વચ્ચેનું કેવી રીતે છૂટે? આ જીવ જગતથી છૂટે કેમ? અને જગત દુઃખરૂપ છે. કોઈ કે જગત માયા છે, કોઈ કે જગત મિથ્યા છે, બધું સાચું, પણ આ જીવ તો જગત સાથે અટવાયેલો છે. હવે આ છૂટે કેમ? તો એ બંધાયો છે સાથે. એવો કયો સિદ્ધાંત છે, એવું કયું તત્વ છે વિશ્વની અંદર કે જેને કારણે આ જીવની બંધની વ્યવસ્થા, જો બંધની વ્યવસ્થા સમજાય તો જ મોક્ષની વ્યવસ્થા સમજાય. એ વાત પરમ કૃપાળુ દેવે વેદાંતના પ્રખર જ્ઞાની મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને પત્રાંક 64માં કીધી કે આ જીવ સાથી બંધાયો છે, કેમ બંધાયો છે અને કેવા પ્રકારે બંધાયો છે એ જ્ઞાન જેને નથી તેને એ જીવ સાથી છૂટે, કેમ છૂટે અને કેવા પ્રકારે છૂટે એ જ્ઞાન હોવું સંભવતું નથી. જો કેટલી માર્મિક વાતો માત્ર પત્રમાં એક વાક્યો જ આવી જાય. બોલો, જબરજસ્ત વેદાંતી છો, મહાન વિદ્વાન છે, પણ છતાં એને કહે કે બંધાયો સાથી કેવી રીતે અને કેમ એ ખબર ન હોય તો તમે મોક્ષ બોક્ષની વાત કરો એમાં વળે નહીં. જે બંધને જાણતો નથી તે મોક્ષ મેળવી શકતો નથી. અને આ જીવની જે વાત કરી પછી કે અનાદિથી એની ભૂલ, એ પોતાને નથી જાણતો, એ બંધનું મોટામાં મોટું કારણ. પોતાને પોતાના સ્વરૂપનું અજ્ઞાન, બંધ મોક્ષ સંયોગથી જ્યાં લગ આત્મ અભાન, એને પોતે હોવા છતાં અભાનનો અર્થ શું થયો? કે પોતે છે તો પોતાને પોતાનું ભાન નથી. આ આશ્ચર્યજનક અબુદ્ધિ જેને કહીએ એ આ અવસ્થા, કે એને પોતાની ઓળખ જ નથી. ડઝ નોટ નો હિમસેલ્ફ. આ વાક્ય તો કોન્ટ્રાડિક્શન કહેવાય. હી ડઝ નોટ નો હિમસેલ્ફ, તે પોતે પોતાને જાણતો નથી. આ વાક્ય જો ન્યાયની દ્રષ્ટિએ, વ્યાકરણની દ્રષ્ટિએ, ભાષાની દ્રષ્ટિએ કહે તો કે આ વિરોધાભાસી વાક્ય છે. જે આખા જગતને જાણે છે, જે લોકને જાણે છે, એ પોતાને નથી. કેટલી જબરજસ્ત સૂક્ષ્મ વાત! અને એનું કારણ જો કોઈએ પકડ્યું હોય તો જૈન દર્શન. એ જૈન દર્શન કહે છે કે જીવ કર્મથી બંધાયો છે. એક બધાએ ઈશ્વરને શોધી કાઢ્યો, અન્ય દર્શનો છે એ બધાએ શોધ્યું અને શું મૂક્યું? ઈશ્વર મૂકી દીધો. એટલે બધી પ્રશ્નોના હલ થઈ ગયા. એટલે હવે તારો તારણહાર કે ડૂબાડનાર ઈશ્વર, એટલે પતિ ગયું. એમાં શું દોષ આવ્યો? કે જીવની અવસ્થા પરાધીન થઈ ગઈ હંમેશને માટે. આ આત્મા સ્વતંત્ર છે, સર્વ જીવ છે, સિદ્ધ સમ, આ વાત તો ક્યાંય ઉડી ગઈ? વિતરાગ વિજ્ઞાનમાં આવી છે. કૃપાળુ દેવ તો એના પ્રવક્તા છે. વિતરાગોએ, અનંતા સિદ્ધોએ, અનંતા કેવડીઓએ આ માર્ગની અંદર આ વાત મૂકી કે આ જીવ કર્મથી બંધાયો છે. હવે કર્મ શબ્દ જે છે એ સોધો. દોરાથી નહીં, જંજીરથી નહીં, લોખંડી સાંકળથી નહીં, કર્મથી બંધાયો છે. આ વાત દેશે નહીં કે કર્મ છે એ કોઈ દ્રવ્યાત્મક સ્થિતિ જે છે એકલી નથી. તમે કહો કે પૂદગળથી બંધાયો છે તોય ખોટું. ખ્યાલ આવે છે? કર્મ જડ છે તો જડથી બંધાયો છે એ ખોટું. જડ ચેતનને બાંધી ન શકે. કર્મ સમજવું હોય તો કર્મ શું છે? આમાં આપ્યું છે કર્મ શું છે? બાસાઠમી ગાથા, કર્મ બે પ્રકારે છે. જે એક પ્રકારે કર્મથી સમજીને સિદ્ધાંતની ચર્ચા કરે છે એ ગોતા ખાય છે, કે જીવ કર્મ જડ છે, આ ચેતન કર્મ બાંધી શકે નહીં, આ કર્મ ચેતનને કંઈ કરતું નથી, એનામાં સમજણનો એક અંશ છે, બીજો અંશ નથી. એ દ્રવ્ય કર્મને જીવે છે. કર્મ છે એ જડ અને ચેતનની સંયોગી અવસ્થા છે. કર્મ છે એ જળ અને ચેતનની સંયોગી અવસ્થા છે. એટલી કર્મણ વર્ગણા છે એ કર્મ નથી, રો મટીરિયલ છે, એ કર્મ નથી. હવે એની અંદર જ્યારે જીવનો ભાવ જોડાયો છે અને જીવના ભાવનું નિમિત્ત પામીને એનામાં જે વિકાર શક્તિ ઉત્પન્ન થાય છે એ શક્તિ સ્ફૂર્ણા ચેતના એ કેમાંથી આવી? જીવના વિભાવમાંથી આવી, જીવના કષાય ભાવમાંથી આવી. એટલે એ પુદ્ગલ કર્મ ક્રિયાન્વત થયું, પાવરફુલ થયું, અને એને શબ્દ પ્રયોગ કયો? કર્મ. આ કર્મ છે એ ક્યાં લાગુ પડે, કોની પાછળ જાય? તો અહીંયા સરસ આપ્યું છે કે કર્મ પોતાના કર્તાને જ ઓળખે છે, એની પાસે જ જાય, કર્મ બીજે ક્યાંય ન જાય. જેણે ભાવ કર્યા એને એ વર્ગણા ચોટી. મેં ભાવ કર્યા વર્ગણાએ પકડાય ભાવ, કર્મણ વર્ગણાએ, કાં બીજે ન ચોટી, બીજે ન કહી. આ એની વ્યવસ્થાનું એક સરસ મૂક્યું છે કે આ 59મી ગાથા, સગા સંબંધી મિત્રો પુત્રો બાંધવો કોઈ એના દુઃખમાં ભાગ પડાવી શકતા નથી, એ એકલો જ દુઃખ વેઠે છે, કારણ કે કર્મ તેના કર્તાની પાછળ જાય છે. આ કર્મનું વિશેષતા કે એ ક્યાં જાય? એના કર, અને એના કર્તાને એનું પરિણામ આપી આવે. કર્મનું કામ શું? પરિણામ. એનું પરિણામ ભોગવાઈ જાય પછી કર્મ. કર્તાએ જે વિભાવ ભાવ કર્યો હતો એની એને સજા મળી ગઈ, પછી ઓલું પૂતગલ પૂતગલ રૂપે જળ થઈ જાય. કર્મ નિર્જરી જાય છે ત્યારે કર્તાનો ભાવ ભેગો જાય છે? નથી જતો, નિર્જરી ગયું. તો કર્મ નિર્જરી ગયું તો કોઈ વસ્તુનો નાશ હોય ક્યારે? નથી. તો પૂતગલ પરમાણુ ગયું ક્યાં? પૂતગલમાં સમાઈ ગયું. પણ કર્મ તરીકે એની અવસ્થા વહી ગઈ, એની અવસ્થા કર્મ તરીકે, કેમ કે એના વિભાવ ભાવનો જે અનુભવ હતો તીવ્ર રસ, એ ફળ એને કર્તાને આપી દીધું. આ વ્યવસ્થા આ કોઈના સમજમાં આવતી નથી. આ જબરજસ્ત વિજ્ઞાન, બંધ અને મોક્ષનું વિજ્ઞાન, આ જગતની અંદર અધ્યાત્મમાં કેટલા બધા વિદ્વાનો છે, સંશોધકો છે, સાધકો છે, પણ હજી આ પૂર્ણપણે પકડાવનાર આ વ્યવસ્થાને, આનું હાર્દ પકડી લઈએ, આનું રહસ્ય પકડી લઈએ, કે જગતની અંદર જીવની અવસ્થા બંધ સાથે, કેમ કે જીવ નિશ્ચયથી તો મુક્ત છે, છતાં વ્યવહારથી બંધાયેલો છે. તો એનું કોઈ ને કોઈ કારણ હોવું જોઈએ, અને નિશ્ચયથી એનું જો સ્વરૂપનું નિરાકરણ લાવવા માંગે તો આવી શકે એમ નથી, કેમ કે કોઈને કોઈ કારણથી એને બંધ દશા વર્તે છે. આ નિશ્ચય પહેલા થવો જોઈએ.
ચેતન છે નહીં, ચેતનની તાકાત નથી, ચેતનની તાકાત કર્મ બાંધવાની છે, કર્મ છોડવાની છે, ચેતનની આ તાકાત છે,
એની તાકાત છે. અને એ તાકાતને અહીંયા એટલે જે સૂત્રાત્મક કીધું છે કે પહેલું સરસ મજાનું સૂત્ર કીધું કે પદાર્થને એ ઓળખતો નથી અને ભ્રાંતિ છે, એટલે આખું વિભાવનું કારણ શરૂ થઈ ગયું. પદાર્થ જેમ છે તેમ ઓળખતો, દેખ જ ભૂલી, એ જે જુએ છે એમાં ભૂલ કરે છે. એને જડ ચેતન સ્વ પર એનો વિવેક આવતો નથી. ઉપયોગ છે દર્શન અને જ્ઞાનનો, પણ જ્ઞાનનો ઉપયોગ વિપરીત છે. એટલે દર્શન વિપરીત થાય છે, શ્રદ્ધા વિપરીત છે. કારણ કે જાણતો નથી સાચું, જાણે છે આ મારું છે. સગા સંબંધી પુત્ર પરિવાર સંગ્રહ પરિગ્રહ મારા છે, લ્યો એવો નિશ્ચય કરી લીધો. કારણ કે જાણકારી જ ખોટી, જરાક વિચાર કરે તો એને ખ્યાલ આવે, પણ એ વિચાર કરે 60 વર્ષ પૂરા થાય, 70 પૂરા થાય ને ત્યારે કે મારા છે, તો કે અરે રે હું તો ખોટું સમજતો હતો. આવું અનાધિકારથી હજી ખોટું જ સમજ્યા કરે છે. આ ક્યાંય ભંગ થયો? પહેલું સૂત્ર, પદાર્થનું જે સ્વરૂપ છે. અને કૃપાળુદેવે સાદી વાતોની દે, કોઈને પુત્રપણે માનીને, કોઈને પિતાપણે માનીને, કોઈના વિશે મારાપણું કરીને, કોઈમાં મમત્વ કરીને, જળમાં ચેતનમાં સંગ્રહમાં પરિગ્રહમાં દુનિયામાં સંયોગમાં સંબંધમાં બધે મારું મારું કહીને મરતો જ જાય છે દર વખતે, અને અનંતકાળ સુધી આમ ને આમ એની યાત્રા ચાલે, આ બંધ અવસ્થાની યાત્રા ચાલુ છે. એના મૂળમાં કહ્યું કે પદાર્થનું જે સ્વરૂપ છે તે સ્વરૂપે એ ઓળખતો, એને વિપર્યાસ એટલે કે ભ્રમ છે. જીવને આ જગતની અંદર જે સંયોગો છે એના ઓળખાણ નથી, એને એને ભ્રમ છે. અને બીજું કીધું કે જો ઓળખાણ નથી તો દરેક પ્રત્યે એને શું થાય? ભાવ જાગે, કા સારા અને કા ખરાબ, કા શુભ અને કા અશુભ. પદાર્થ પદાર્થ જ છે, પણ એને મજા છે કે આથી મને મજા આવશે, આ મારા સુખનું કારણ છે, આ મારા હિતનું કારણ છે, અને આ તો મારે જોઈ જ નહીં, આ મારા દુઃખનું કારણ છે, આ મારા આપત્તિનું કારણ છે, આ મારી અશાંતિનું કારણ છે, આ મારા અજંપાનું કારણ છે. આ બેય ભાવ જાગે છે. પદાર્થ પદાર્થની રીતે એમને જ છે, આખું જગત જગતની રીતે એમને જ છે. અનંતા અનંત પૂદગલ જે રૂપી સ્વરૂપ છે એ જ દેખાય છે. જો અકાશનો તો કંઈ પ્રશ્ન નથી, અરૂપીનો. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અરૂપી છે એનો કંઈ પ્રશ્ન નથી. કાળ અરૂપી છે એનો કંઈ પ્રશ્ન નથી. આકાશનો કંઈ પ્રશ્ન નથી. રિયા બે જણા, એક પોતે અને બીજું આખું રૂપી જગત. અનંતા અનંત પૂદગલ પરમાણુઓ ચિત્ર વિચિત્ર પ્રકારનું સમયે સમયે પરિવર્તન કૈરાજ કરે અને એનામાં પરિણામ આવે, એ વર્ણનું આવે, ગંધનું આવે, રસનું આવે, રૂપનું આવે અને શબ્દનું આવે, અને આખું જગત એટલે 5 વસ્તુનો સરવાળો, કોમ્બિનેશન, પરમિટેશન. એનું અનંત કરો તો કોઈથી અંત ન આવે, જેટલી ડિઝાઇન કરવી એટલી થાય થાય ને. પેલું એક નાનું રમકડું આવતું મેળામાં પેલા, કાંકરી બંગડી ના કટકા નાખતા ત્યારે તો અને જયારે જુઓ ત્યારે ડિઝાઇન નવી. એટલે આ કામ કર છાળીઓ છાપવાળા કારખાના વાળા રાખે કે ડિઝાઇનો મેળા કરે છે. આ જુઓ આ માયા છે જગતની. તો કે છે કે આવા જીવ એના ઉપર ભાવ કેરા કરે, કા શુભના ને કા અશુભના, અને એને કારણે જે ભાવ કરે છે એ પદાર્થનું જે સ્વરૂપ છે તે સ્વરૂપ ઓળખા વિના કરે છે, એટલે બ્રહ્મમાં કરે છે, એટલે એનો કસાય ભાવ કર્મ બાંધે છે. આ પૂદગલ એને પકડી લે છે. પૂદગલને જીવ તરફ આવવા માટે જીવનો શુદ્ધ ભાવ કામ નથી કરતો, અશુદ્ધ ભાવ કામ કરે છે. પૂદગલો છે, જીવને ચોંટે છે, આવરણ આપે છે, જીવની શક્તિને જીવના ગુણને આવૃત કરે છે, મર્યાદિત કરે છે, રોકે છે, જીવના વ્યાપારને રોકે છે, અવડે મરગે ચલાવે છે, ઊંધે પાટે દોરે છે. એ બધું કરી શકવાની તાકાત પૂદગલોની છે, પણ ક્યારે એ જીવ તરફ આવે, એ જીવ શુદ્ધ હોય તો આવે કે અશુદ્ધ હોય તો આવે, તો જ આવે. બાકી તો પૂદગલો તો છે જ લોકમાં, આકાશના એક પ્રદેશ ઉપર 6 દ્રવ્ય બિરાજમાન છે અને સિદ્ધ શિલા ઉપર પણ 6 દ્રવ્ય બિરાજમાન. તો કર્મ અમને ચોટે ને સિદ્ધને ન ચોટે, કર્મમાં વળી આવો ભેદભાવ શું? ન ચોટે, કેમ કે સિદ્ધને ત્યાં કોઈ અશુદ્ધિ નથી, એને કોઈ અશુદ્ધિ નથી. એટલે કર્મના પરમાણુઓ, કારમણ વર્ગણાના પરમાણુઓ હોવા છતાં એ ત્યાં કાર્યરત થઈ શકતા નથી. એટલે એ કહ્યું છે કે આ કર્મ તો જીવના શુભ કે અશુભ કર્મો બાંધે છે, એના ભાવથી બંધાય છે. આખા કર્મબંધનું કારણ શું? ભાવ. એટલે કૃપાળુ દેવે બહુ સ્પષ્ટ કીધું. વિદ્વાનોની ચર્ચા ગમે એટલી હાલે કે જડ છે એ આત્માને ચેતનને કાંઈ કરી શકે નહીં, અરે અનાધિકારથી રખડાવે છે અને કાંઈ કરી શકે ને એમ બોલસ? શરમ આવે છે બોલતા? ચેતન જુદું જ છે, જળ જુદું જ છે. અરે જુદું હોય તો પણ આ કેમ આ પટકાશનું અત્યારે? દુઃખની પરંપરામાં જીવ છે. કારણ કે એને એ ખ્યાલ નથી કે આ સંયોગમાં જીવ પોતાના સ્વરૂપને જાણતો નથી, તો પુદ્ગલની અંદર પણ આ તાકાત આવી જાય છે. કૃપાણુદેવ એક એવા સમર્થ પુરુષ આ કાળની અંદર. આટલા બધા નિશ્ચય નયના અને જ્ઞાનના શાસ્ત્રો છે, એણે કહ્યું જો ચેતન કરતું નથી, કથા નથી તો કરતું. અને સામે વિદ્વાનો મંડે કે કર્મ જીવ કરી શકે જ નહીં, અને એમાં આ સમય સાર આ બધા શાસ્ત્રો એકાંત પકડી પકડીને બેઠા છે. એકાંત વસ્તુ સ્વરૂપનો ખ્યાલ નથી ત્યાં. રચના કરનારને બરોબર ખબર છે કે મારે એક વાત કેવી છે, બીજી વાત તો છે, એટલે એને તો નિયમસાર અષ્ટપાવળ બધું કીધું. પણ વાંચનાર ગાંડો ગયો એવો છે કે સમયસરને પકડે ને કુંદકુંદાચાર્યને બીજા શાસ્ત્રને ન પકડે, અને એક શાસ્ત્ર ઉપર ધર્મને બેહાડી દે. અપેક્ષાએ વાત કીધી છે, નયનું સ્વરૂપ આગળ આવી ગયું નિરૂપણનું, કે કોઈ પણ નય હોય એ અપેક્ષાએ જ નહીં સાચો છે. અપેક્ષા ન હોય તો નહીં જેવું મિથ્યા એકઈ બીજું નથી, નહીં જેવું જૂઠાણું બીજું એકઈ નથી. આત્મા સ્વતંત્ર છે, પણ પોતાના ભાવથી જો પરતંત્ર થાય કે નહીં તો થઈ શકે છે. એમ અહીંયા કહ્યું છે કે જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ. એનું કારણ આપ્યું કે સાહેબ તમે કેમ કહો છો ચેતન તો કેવી રીતે કરે? ચેતન કરી શકે જ નહીં, એની પાસે કરવા માટેની કોઈ કર્મેન્દ્રિય નથી. કર્મેન્દ્રિય તો જોઈ ને, યોગ માર્ગ, વેદાંત માર્ગ, અન્ય માર્ગ, એમાં બધા કહે છે કે જીવને પાંચ જ્ઞાનેન્દ્રિય છે અને પાંચ કર્મેન્દ્રિય છે. કર્મેન્દ્રિયથી જ ક્રિયા થાય. હવે ચેતન પાસે તો કર્મેન્દ્રિય નથી, કેમ થાય? તો કે ભાવ કર્મની જે કલ્પના માટે ચેતનરૂપ આ વિભાવ ભાવ છે, શુભાશુભ ભાવ છે, અશુભ કષાય ભાવ છે, વિકાર ભાવ છે, એ કોનો છે? જીવનો કે જળનો? માટે ચેતનરૂપ, માટે જે કર્મ છે એ બે પ્રકારનો છે. જેણે કર્મને એક પ્રકારનું સમજીને જે ચાલ્યા છે એ ગોથા ખાય છે. કર્મ બે પ્રકારનું, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ. અને ભાવ કર્મ છે એ યોગદાન જીવનું છે, અને દ્રવ્ય કર્મ છે એ યોગદાન પુદ્ગળનું છે. એ બે ભેગા થયા એટલે એને કહેવાય કર્મ. તો આ જે આત્મસિદ્ધિની અંદર જે આપણને આખો સાર, જેમ અહીંયા જેમ સાર મૂક્યો છે ને, એમ કર્મ સિદ્ધાંતનો સાર આપ્યો છે. ત્રીજા પદની અંદર શિષ્યએ ઘણું કહ્યું છે કે પ્રકૃતિ કરે છે કર્મ, ઈશ્વર કરે છે, જીવ તો કાંઈ કરી શકતો જ નથી, આ છે તે છે, બધાનો જવાબ આપ્યો છે કે જો જીવ કરતો નથી તો કર્મ કોઈ દી થતા. તો સાહેબ ક્યાંથી જીવ ક્યાં કરવા ગયો? તો કે ભાવ કોણે કર્યો? જીવ વનસ્પતિ સમાધાન આપી દીધું. આ સમાધાન સમજાતું નથી પંડિતોને. મુશ્કેલી અહીંયા આવીને ઉભી છે. ઘણી વાર સાદી સીધી વાત ન સમજાય, અને બહુ ગહન હોય ને, જટિલ હોય, મગજમારી હોય, કૂટ પ્રશ્ન હોય, માથાફોડી હોય, કેવળ ચર્ચા શુષ્ક કરવાની હોય, કેવળ તર્કવાદ ઉપર ચાલવાનું હોય, તો મજા આવે. બબે ચાર ચાર કલાક સુધી બેઠા હોય બધા સાંભળનારા, માથા ડોલતા હોય, જઈ જઈ બરાબર, પણ કાંઈ અંદરથી નીકળતું નથી. એનું શું? જેમ કાલે કીધું ને કે કેળનું એક એક પત્તર કાઢ્યા કર, પછી છેલ્લે શું રહ્યું? કોમિટનો દડો લઈને ઉભો રહ્યો, પછી એક એક પાંદડા મેંડો કાઢવા, કે પાંદડા નહીં મારે તો મૂળ જોઈ છે, સાર કાંઈ નીકળે નહીં. ડુંગળીના દડામાં, કેળના પાંદડામાં, કે કોબીજના દડામાં ક્યાંય ક્યાંય સાર ન નીકળે, આ બધું નીકળતું જાય. એમ કેવળ કોરું તત્વજ્ઞાન, કોરી ચર્ચા, એમાંથી સાર તત્વ ન નીકળી શકે. કર્મનું સ્વાધીનપણું અને પરાધીનપણું 60 અને 61 ગાંઠ કહો કેવી રીતે કરું છું? કેટલી સરસ વાત મૂકી છે. બાંધતી વખતે સ્વતંત્ર છે જીવ, બાંધે છે ત્યારે જીવ, ત્યારે એને કર્મને આધીન નથી. સમજાય છે? અને અજ્ઞાની જીવ નથી, જીવનું સ્વરૂપમાં એનો સ્વભાવ ને આધીન ના, અજ્ઞાન ને આધીન તો એ પછી પરને જ આધીન થયું, અજ્ઞાની એનું સ્વરૂપ નથી. જીવ પોતે સ્વતંત્ર છે કર્મ બાંધવા કે ન બાંધવા. જો એટલી સ્વતંત્રતા ન હોય તો કર્મથી ક્યારેય કદી મુક્ત થઈ શકે નહીં. હવે એક ચર્ચા આપે છે, એક ઘણી વાર દલીલ આવે છે કે જીવ કર્મ બાંધતો નથી પણ ઓલું ઉદયમાં આવેલું કર્મ એને કર્મ બંધાવે છે. એટલે એ તો એમ કે છે કે ના ના, જીવ તો કર્મને આધીન છે. જગત જીવ હૈ કર્માધીના, તુલસીદાસ અને આ બધી જગ્યાએ રામાયણની ચોપાઈઓમાં આવે. નિમિત્ત આધીન જીવ છે, કર્મ આધીન જીવ છે, જેવો ઉદય આવે એવો બિચારો કરે શું કરે, આ બધી વાત અપેક્ષિત છે. જીવના સ્વભાવની અપેક્ષાએ આ કર્મ આધીન ખરો કે? ઉદયમાં કર્મ આવે તે સમયે જ એ કર્મને બાંધે એવો નિયમ કરો. અરે ત્યારે બાંધે, ક્યારે બાંધે? કે પોતે પોતાના ભાનમાં ન રહે. એટલે જે કહ્યું જાગૃત અવસ્થામાં જો હોય તો આ કર્મને કારણે એક આ બાજુ બીજો ન્યાય પણ આવો ચાલ્યા કરે છે કે જીવ કર્મ બાંધતો નથી, એ તો કર્મનો ઉદય એને બંધાવે છે. જો આ પંડિતોનો તર્ક છે, જો ઉદય બંધાવતો હોય તો પ્રત્યેક જીવ ઉદય વાળો જ છે અને ઉદય કોઈ દી સમાપ્ત થાય તો સિદ્ધ ન થાય, કોઈ જીવ મુક્ત ન થાય જગતની અંદર. જો ઉદય કર્મ બંધાવે એવો સિદ્ધાંત સ્થાપિત કરીએ તો જગતમાં કોઈ જીવ મુક્તપણું પ્રાપ્ત કરી શકે નહીં, તો મલ્ટિપ્લિકેશન થાય. એટલે કે છે કે જીવની અવસ્થા કીધી છે કે ક્યારેક જીવ કર્મને આધીન છે તો ક્યારેક કર્મ જીવને આધીન છે. એ કેના ઉપર આધાર રાખે છે? જીવનું બળ, બોધ બળ કેટલું છે, સ્વભાવ બળ કેટલું છે, પોતાનું જ્ઞાન બળ કેટલું છે, પુરુષાર્થ બળ કેટલું છે, જીવના પોતાના ગુણ અને પોતાની સંપત્તિ એ અને કર્મ એ ઉદયમાં આવ્યું છે. તે કર્મ છે ઉદયમાં આવ્યું છે એ જીવનું અજ્ઞાન બળ છે. મધુભાઈ, કર્મ ઉદયમાં આવ્યું છે જીવનું માઠા ભાવે બાંધ્યા છે અને તીવ્રપણે ઉદયમાં આવ્યા છે જીવનું અજ્ઞાન ઉદયમાં આવ્યું છે અને તે સમયે જીવનું જ્ઞાન ચડિયાતું છે. અજ્ઞાન રૂપે બંધાયેલા કર્મ ઉદયમાં આવ્યા. તો કર્મનો ઉદય શું બતાવે છે? જીવનું પૂર્વનું અજ્ઞાન, અજ્ઞાન ભાવ ઉદયમાં આવ્યો છે. અને તો બંધાય એમને તે સમયે જીવનું જો જ્ઞાન બળ એ વધારે હોય અથવા એ જાગૃત હોય તો અજ્ઞાનમાં અજ્ઞાન રૂપે ઉદય કર્મરૂપે ઉદયમાં આવેલ અજ્ઞાનને એ જ્ઞાન બળથી હટાવી અને કર્મને નિરસ કરી નાખે, નવા બાંધે. ભગવાન મહાવીરે કર્મ બાંધાતા શિશુના પાલના કાનમાં શિશુ રેડવાના, એ અજ્ઞાન ભાવે અને તીવ્ર ભાવે, પાછું કેવા તીવ્ર ભાવે નિકાચિત કર્મ હતું, અત્યંત માઠા પરિણામથી, નિર્ધ્વંસ પરિણામથી, છૂટું છૂટે નહીં એવું ઉદયમાં આવ્યું ભોગવા સિવાય. પણ એવા તીવ્ર કર્મએ, એવા નિકાચિત કર્મએ ભગવાનને નવું કર્મ શું કામ? કે જે ઉદયમાં આવ્યું છે એના કરતા જે જાગૃત છે એ વધારે પાવરફુલ છે. જ્ઞાનબળ પાવરફુલ, સ્વભાવ પાવરફુલ છે, સ્વરૂપ પાવરફુલ છે. તો મને વ્યાધિ આવે, દુઃખ આવે,
એટલા માટે મહાવીર કહેવાય.
પણ અપેક્ષાએ સમજવું હોય તો ભાઈ અમુક અવસ્થાએ તો કંઈક આગળ વધે ને પોતે, કે સામાન્ય ફૂડકી થઈ હોય તો બે જાય રોવા, તો તેથી તારા જીવનું બળ તો કંઈક જાગૃત કર. એક સામાન્ય કંઈક દુઃખ આવ્યું, કોઈકે કંઈક કીધું, કંઈક થોડુંક અવડું પડ્યું, આપણા ધાયરા પ્રમાણે કંઈક ન થયું, આ બધી તો સામાન્ય ઉદય છે બધા દુઃખના. હવે તે સમયે તારી સમજણ કાંઈ કામ ન કરે અને તું મહાવીર મહાવીર જ કહી રહ્યો. પણ પેલા હોતું જ નથી, એટલે સત્સંગ સ્વાધ્યાયનું કામ શું? અધ્યાત્મમાં જીવનું જ્ઞાન બળ જાગૃત કરવાનું. અને સત્સંગ દ્વારા એ બોધ રૂપે રહીએ કે સતત જાગૃત રહીએ. એથી કરીને જ્યારે જ્યારે કંઈ પણ નવું કંઈ કોઈ ઉદય આવ્યો, માનો કે વિપરીત આવ્યો અથવા તો સારો આવ્યો, ખૂબ છનન છના થઈ ગઈ, જો જાગૃત હોય તો એની અંદર એ ભળે નહીં. હર્ષના પરિણામ પણ ન થાય, શોકના પરિણામ પણ ન થાય. આપણને સામાન્ય કર્મ એટલે દુઃખ જ યાદ આવે છે, પણ રખડાવનાર સુખ છે, જીવને ભૂલાવનાર સુખ છે. કૃપાળુદેવે કહ્યું છે આમાં કે આ સંસારમાં જીવને પ્રતિકૂળ સ્થિતિ પ્રાપ્ત થવી એ જીવને તરવા બરાબર છે. જો જે પુરુષ આપણે પકડ્યો છે ને, એ કેટલો જાગૃત છે ને ખબર છે કે આ ક્યાં ખોટું કરશે, આ ક્યાં ભૂલી જશે સુખમાં. શારીરિક વેદનાના પત્રમાં પણ લખ્યું કે દેહથી આત્મા ભિન્ન છે એ વ્યાધિ આવે ત્યારે નહીં, શરીર સારું હોય ને ત્યારે પણ એનો અભ્યાસ કરી લેવો. કૃપાળુદેવે બે અવસ્થા આપે છે. અને જયારે સૌભાગ્ય પૂછ્યું છે ત્યારે કઠણાઈ મોકલી છે મેં, એ સરળાઈ છે. આ કઠણાઈ ન હોત તો મુમુક્ષુ પણ તકત નહીં તારું. એટલે અહીંયા આ જે વાત છે કે આ જીવ છે એ માત્ર કર્મને આધીન છે એવું નહીં, કર્મ પણ જીવને. પણ શરત એટલી કે બળવાન બે માંથી કયું એ કામ કરે, એમાં એમ ન કહું કે ના ક્યારેક કર્મ આમ છે ને, નહીં, એ બે વખતે બંનેની વાત છે. કોણ બળવાન છે? તો જીવ બળવાન થવો જોઈએ. ક્યારે થાય? કે જીવ જો અધ્યાત્મની પરમાર્થની સાધના કરે તો એ કર્મ કરતાં વધારે બળવાન થતો જાય. મેં આજ સુધી અનાદિથી અનંત સંસારના અનંત કર્મ બાંધ્યા છે. હું જાણું છું કર્મ ઘણા છે, 70 કોડા કોડી સુધીના એના મોહની એના કર્મો સત્તામાં પડ્યા છે. હવે મારે એવું બળ કરવું છે કે 70 કોડા કોડી વાળું કદાચ ઉદયમાં આવે ને તો પણ એ મને પરાસ્ત કરી શકે નહીં. તો ધર્મ એ છે, સાધના એ છે, સ્વાધ્યાય એ છે, ભક્તિ એ છે કે આપણું પોતાનું બળ જે મૂળભૂત છે એ પૂર્ણ રૂપમાં જાગે. જેટલું જાગશે એટલું આવેલા ઉદયને આપણે પરાસ્ત કરી શકીશું, નહીં તો નવા બાંધીને સંસારનો બંધ વધારે જ કરીશું અને આ ચક્કર કોઈ દી બંધ થશે નહીં. બરોબર છે? બાકી તો આઠે કર્મ છે એનું સ્વરૂપ 65 અને 66 ગાથામાં ઉપમા રૂપે આપ્યું છે કે જ્ઞાન છે એ અંતરે અપડદા જેવું છે, દર્શનનું સ્વરૂપ છે દ્વારપાળ જેવું છે, મોહનીયનું છે મધ ચોપડેલી તલવાર જેવું છે, અને અંતરાય છે એ દારૂ જેવું છે. આ બધા કર્મો, પછી આયુષ્ય છે એ બેડી જેવું છે, નામ કર્મ ચિત્રકાર જેવું છે, ગોત્ર કર્મ કુંભાર જેવું છે, અને અંતરાય કર્મ ભંડારી જેવું છે. પણ એના તો આ બધા અર્થ જ્ઞાનીઓએ રૂપક આપ્યા છે, અને એ રૂપક ઉપરથી એનું શું શું છે એની સાથે સરખામણી કરી અને કર્મની ભિન્ન ભિન્ન પ્રકૃતિઓ એ જાણી શકાય. પણ અહીંયા સૂત્રની અંદર તો આપણને આ સૂત્ર આપ્યા છે. તો આ એક કર્મસૂત્ર એ ખૂબ આવશ્યક અને આખા જૈન દર્શનની વિશેષતા, અધ્યાત્મ જગતની અંદર જૈન દર્શનની વિશેષતા કૃપાળુદેવે ગોપાળદાસ પંડિતને પૂછ્યું હતું.